દેવલાલી માં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 12/3/87 સમયસાર ગાથા 15ના ભાવાર્થ ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 179.
કે જીવની મૃત્યુનો વિષય યુવાનો માત્ર એક શુદ્ધાત્મા વાંચના એ અનાદિકાળથી ઉપરની રુચિ કરે છે. શુદ્ધાત્માની રુચિ કરે યુવો આત્મા કેવો છે તેની રુચિ કરવાથી પ્રતિકમાં લેવાથી અંતરદૃષ્ટિ વડે સુધાત્મા તરફ જોવામાં આવે તો આત્મા કર્મથી અત્યારે પણ બંધાયેલો નથી. વ્યવહારનેથી જોવામાં આવે તો આત્મા સંસાર અવસ્થામાં રાતથી સહી દેખાય છે, પણ એની એક પ્રતિપક્ષ દ્રષ્ટિથી જોતા શુદ્ધાત્માની સમીપે જઈને જોતા ભગવાન આત્મા રાખતી રહી છે એવો આત્માને આત્માનો અનુભવ થાય અને પ્રતિમાં જ્યારે આવે ત્યારે સમય એ સમય પ્રશ્નના વિષયની વાત 14મી ગાથામાં ગઈ. હવે એ જ વિષયને જ્યારે જ્ઞાનમાં આવે છે એ વિષય ત્યારે એને અનુભવ થાય છે. દ્રષ્ટિની પ્રધાનતાથી અનુભવ કરાયો, હવે જ્ઞાનની પ્રધાનતાથી પણ આત્માના દર્શન આત્મા અનુભવ કરાયો. આ શાસ્ત્રનો હેતુ માત્ર શુદ્ધાત્માનું શુદ્ધાર્મ જ્ઞાનને આચરણ કેમ થાય એ હેતુ આ શાસ્ત્રનો છે. તો અહીં જ્ઞાન પ્રધાન કથનથી વાત કરતા એમ કહે છે કે અહીં ભાવાર્થ, અહીં આત્માની અનુભૂતિ એટલે શુદ્ધ આત્માનો અનુભવ એટલે શુદ્ધ આત્માની સાનુદશા એ જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવે છે. આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો કે વાત એક જ છે. સાકરનો અનુભવ કહો કે સાકરની ગળપણનો અનુભવ કહો એ વાત એક જ છે. ગળપણનો અનુભવ કહો કે સાકરનો અનુભવ કહો બે વાતમાં કંઈક ફેર નથી. મહાત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો એક જ છે. આગળ અજ્ઞાની જન જે આ સુધાર્થનું લક્ષ્ય કરતો નથી એનું કાળથી અનુભવ લક્ષ્ય પ્રતીક એમ શ્રીમદ્ધિમાં 3 બોલાવે છે. અનુભવ લક્ષ અને પ્રતીક. અનુભવ એટલે ચારિત્ર, લક્ષ એટલે જ્ઞાન અને પ્રતીક એટલે શ્રદ્ધા. અહીંયા જ્ઞાનની મુખ્યતાથી કહે છે કે અજ્ઞાની જન નિયોમાન એટલે પોતાના શુદ્ધાત્માને છોડીને પદાર્થો જગતના પદાર્થો છે એ જ્ઞાનમાં જણાતા હોવાને કારણે એ પદાર્થોને જ્ઞેય કહેવામાં આવે છે. જગતના પદાર્થો જ્ઞેય સ્વરૂપે છે. જગતના કોઈ પદાર્થ ખરેખર નિમિત્તપણે નથી. નિમિત્તો વ્યક્તિગત અપેક્ષાએ નિમિત્ત થાય છે. એ જ્ઞેયને કન્વર્ટ કરીને થઈને જ્ઞેય હોવા છતાં એનો અવલંબન નિમિત્ત બનાવે છે. બાકી ખરેખર આખા જગતમાં વિશ્વમાં કોઈ નિમિત્ત જેવો પદાર્થ નથી. બધા જ્ઞાનમાં જણાવાલાયક આખું વિશ્વ આત્મા સિવાય બધા પદાર્થો જ્ઞેયભૂત છે. જ્ઞેયભૂત છે એટલે પોતાના જ્ઞાનમાં જણાય, જ્ઞાન જાણે અને જ્ઞેય જણાય. જ્ઞાનમાં જાણવાનો ધર્મ છે અને જ્ઞેયોમાં જણાવવાનો ધર્મ સ્વભાવ છે. હવે એ જ્ઞેયો જ્યારે જ્ઞાનમાં જણાય છે ત્યારે અજ્ઞાની જેમ જ્ઞેયોમાં, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં, પાંચ ઇન્દ્રિયનો વિષય સ્પર્શ ગંધ વર્ણ અને સંભવ, એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુપ્ત થઈ રહ્યો છે. આશક્ત હું પરને કરવાની રૂચિ અને કા પરને જાણવાની રૂચિ, બે અજ્ઞાનની વિખ્યાત છે. પરને કરવાની રૂચિ, ભાવ કર્મ નિર્કર્મ નો કર્મને કરવાની રૂચિ, એ અજ્ઞાન વિખ્યાત છે. એમ ભાવ કર્મ દ્રવ્યકર્મ ને નો કર્મ શરીર આદિ પર પદાર્થો એને જાણવાની રૂચિ, એને પરમાત્મા અજ્ઞાન કહે છે. એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં લુપ્ત આશક્ત છે. એક સમય પણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયને એ છોડીને અંતર્મુખ થતો આત્મા અનાધિકારથી થઈ ગયો છે. એ વિષયોમાં લુપ્ત આશક્ત થઈ ગયો છે. તેઓ એટલે અજ્ઞાનીજનો ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી, ઇન્દ્રિય જ્ઞાન ભાવેન્દ્રી જેનામાં પરને જાણવાની શક્તિ છે અને સ્વને જાણવાની શક્તિ નથી, એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી, ઇન્દ્રિય જ્ઞાન આમ પર તરફ વિષય કરે છે એના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને, એ જ્ઞાન જે જ્ઞેયની સન્મુખ થઈને જુએ છે તો એમ લાગે છે કે આ આંબો જણાય છે, ચાંદો જણાય છે, આ ખાટો પદાર્થ છે, આ મીઠો પદાર્થ છે, એમ અનેક પ્રકારના પરજ્ઞેયની ધર્મની સન્મુખ થઈને જ્ઞાનમાં એકાકાર જ્ઞાન જણાતું હોવા છતાં પણ એકાકાર જ્ઞાનને નજોતા જ્ઞેયના સંબંધથી જાણે જ્ઞાન અનેકાકાર થયું હોય, એ રૂપે થયું હોય એવો એને સ્વાદ આવે છે જ્ઞાનીને. અનેકાકાર થયેલ જ્ઞાનને, હવે જ્ઞાનને એ હવે નામ એનું બદલાવે છે. અહીંયા સુધી તો જ્ઞાનને જ ચંદવાયું તો કહે છે કે અમે ઉપચારથી એને જ્ઞાન કહીએ છીએ, વ્યવહાર નહીં એને જ્ઞાન કહ્યું, વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે. પણ નિશ્ચય જોવામાં આવે તો એ જ્ઞાન નથી, પણ જ્ઞેય માત્ર છે. જ્ઞેય માત્ર એટલે એમાં કંઈ પણ જ્ઞાનનો એક અંશ નથી, અતિન્દ્રિય જ્ઞાનનો એક અંશ એમાં નથી. માટે જ્ઞેય માત્રને આસ્વાદે છે, ચાટે છે. જ્ઞાનનો સ્વાદ દેતો નથી, પણ જ્ઞેયનો સ્વાદ લે છે. જીભ ઉપર સાકર આવી તો આ સાકર ગળી છે અથવા આ સાકરનું મને જ્ઞાન થયું, આ લીંબુ છે તો ખાટું છે, ખાટાનું મને જ્ઞાન થયું, તો કહે છે કે જ્ઞાન તો લીંબુનું નથી, જ્ઞાન તો સાકરનું નથી, જ્ઞાન તો જ્ઞાનનું છે. છતાં પણ એ જ્ઞેયના સંબંધવાળો જે જ્ઞાન, જેને વ્યવહાર નહીં જ્ઞાન કહેવામાં આવે, એ જ્ઞાનને કન્વર્ટ કરીને જુઓ તો એનું નામ ખરેખર જ્ઞેય છે. જેમ સાકર જ્ઞેય છે, એમ સાકરને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન પણ જ્ઞેય છે. આત્માથી ભિન્ન છે, આત્માના જ્ઞાનથી પણ જ્ઞેય ભિન્ન છે, જ્ઞાયકથી પણ ભિન્ન છે અને આત્માનું જે જ્ઞાન છે એનાથી પણ જ્ઞેય ભિન્ન છે. ડ્રીમ છે, સાકર છે, એ નિમિત્ત રૂપે જ્ઞેય છે. અને આ સાકરનું મને જ્ઞાન થયું એ નૈવેદિક રૂપ જ્ઞેય છે, પણ જ્ઞાન નથી. સાકર નું જ્ઞાન થયું, સાકર મીઠી છે એમ હું જાણું છું. તો સાકરના શબ્દ વાળું જે જ્ઞાન, એટલે કે જ્ઞેય, એટલે કે અજ્ઞાન, એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જ્ઞેય માત્રનો સ્વાદ જે છે, અજ્ઞાનનો સ્વાદ જે છે, રાગનો સ્વાદ જે છે, આકુળતાનો સ્વાદ જે છે. કેમ કે જ્ઞેયમાં આકુળતા છે અને જ્ઞાનમાં અનાકુળ આનંદ છે. એ જ્ઞાન માત્રનો સ્વાદ નથી લેતો, પણ જ્ઞેય માત્રનો દુઃખનો સ્વાદ જે છે. દુઃખનું જ્ઞાન એ જ્ઞાનને દુઃખમય માને છે. જે જેનું હોય તે જ હોય. જેમ કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન કે આત્મા છે, એમ સાકરનું જ્ઞાન એમ જ્યાં વિચારે છે ત્યાં એ જ્ઞાન તે સાકર થઈ જાય છે. કેમ કે જે જેનું હોય તે જ હોય. સાકરનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે સાકર છે, એ જ્ઞાન ન રહ્યું પણ જ્ઞેય થઈ ગયું. જેમ સાકર જ્ઞેય છે એમ સાકરને સન્મુખ થયેલું જ્ઞાન, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞેય છે પણ જ્ઞાન નથી. કેમ કે એમાં અનાકુળ આનંદનો સ્વાદ બિલકુલ આવતો નથી. એમાં તો એકનું દુઃખનું વેદન છે. ઇન્દ્રિય જ્ઞાન ગુણ થાય છે એ તો એકલા દુઃખને વેદે છે. જ્ઞેય માત્ર આસ્વાદે છે. અજ્ઞાનીજી પોતાના સ્વભાવને ભૂલીને જ્ઞાનને તિરોભૂત કરીને જ્ઞેય સંબંધના જ્ઞાનને વેદે છે. એ જ્ઞાનને વેદતો નથી પણ જ્ઞેયને વેદે છે, જ્ઞેય માત્રને વેદે છે. એ જ્ઞેયમાં જેમ સાકરમાં, સાકર પદાર્થમાં અતિન્દ્રિય જ્ઞાનનો અભાવ છે, સાકર પદાર્થમાં અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો અભાવ છે, એમ સાકર સન્મુખ થયેલું ઇન્દ્રિય જ્ઞાન એમાં પણ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો અભાવ છે. માટે તે જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જ્ઞેય માત્રનો આસ્વાદ અનાદિકાળથી જીવીએ છે. જ્ઞાન આસ્વાદે છે પરંતુ જ્ઞેયોથી ભિન્ન. જ્ઞેયોથી ભિન્ન એટલે જ્ઞેય બે પ્રકારના, એક જગતના પદાર્થો જ્ઞેય અને એની સન્મુખ થયેલું જે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એ પણ જ્ઞેય છે. જેમાં ઘડિયાળમાં જ્ઞાન નથી એમ ઘડિયાળને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન, એમાં પણ જ્ઞાન નથી. જો એ જ્ઞાન હોત તો ઘડિયાળને જાણતા આત્માને અતિન્દ્રિય આનંદ આવો, પણ અતિન્દ્રિય આનંદ આવતો એમ ભગવાન મહાવીરની પ્રતિમા કે પાર્થનાથ પ્રભુની પ્રતિમા કે ચંદ્ર પ્રભુની પ્રતિમા કે સાક્ષાત મહાવીરની પ્રતિમા, ભગવાન સાક્ષાત હોય તો એની સન્મુખ થયેલું જે જ્ઞાન, એ જ્ઞાન જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન હોવાથી એ જ્ઞાનમાં આનંદ આવતો નથી. એમાં જ્ઞાન નથી પણ એ જ્ઞેય છે. એવા પરસન્મુખ થયેલા ઇન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન, વેદરૂપ જ્ઞાન, એને અજ્ઞાની જેવો આસ્વાદે છે, એટલે રાગની અનુભૂતિ કરે છે, એમાં વિતરાગ ભાવ આવતો નથી. જ્ઞેયનું જ્ઞાન તો જ્ઞાન તે જ્ઞેય થઈ જાય છે. આ જ્ઞાન તો નાશ થઈ જાય છે, જ્ઞાન રહેતું નથી. પણ એવી સૂક્ષ્મ ભૂલ છે કે પકડાવી કઠણ છે. ઘરને નામ જ્યારે નહીં જાણે છે, વર નહીં ઇન્દ્રિય જ્ઞાન નહીં જાણે છે, એને ખરેખર તો એ ભ્રાંતિ છે. પણ આપણે ભ્રાંતિ શબ્દનો ઉપયોગ અત્યારે ન કરીએ તો એને વ્યવહાર કહીએ કે જ્ઞાનમાં જે પર નહીં જણાય, જ્ઞાન પર નહીં જાણે, એને વ્યવહાર કહેવામાં આવે છે. જ્ઞાતા જ્ઞેયને જાણે છે, જ્ઞાતા પોતાના સ્વભાવને છોડીને પરજ્ઞેયને જાણે છે, એવો જે વ્યવહાર એને તું કન્વર્ટ કરી નાખ ને નિશ્ચયમાં ફેરવી નાખ. એ વ્યવહારને જ્ઞાતા હું છું, આ પદાર્થ મારા જ્ઞેય છે, એવો જે વ્યવહાર એને નિશ્ચયમાં ફેરવી નાખ. હા, તો એ જ્ઞાતાનું જ્ઞાન થશે અભેદપણે. જ્ઞેયનું જ્ઞાન થતું હતું એને બદલે જ્ઞાતાનું જ્ઞાન અભેદભાવે થઈ જશે. એને જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને કન્વર્ટ કરીને નિશ્ચયમાં લાવ્યો, વ્યવહારનો અભાવ થઈ અને નિશ્ચય પ્રગટ થયો. હું પરને જાણું છું, થોડો ટાઈમ રહેવા દે, જાણનાર ગણાય છે લે તો અવશ્ય તને અનુભવ થશે. એમાં એક પ્રશ્ન આવે કે આ ઉપયોગ એમ કરવા છતાં પણ અંદરમાં કેમ આવતો નથી? જાણનાર ગણાય છે, જ્ઞાય ગણાય છે, કલાક બે કલાક બેઠો ધ્યાનમાં પણ પદાર્થ ગણાતા નથી. નાયક જણાય છે તો કેમ જણાતો નથી? કેમ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી? કેમ કે એના અભિપ્રાયમાં એમ પડ્યું છે કે હું પરનો કરતા છું, પરનો જ્ઞાતા છું. એમ રુચિ પરને જાણવાની ને પરને કરવાની રુચિ પડી છે અને પ્રયોગ કરે છે. રુચિ ખોટી તો ઉપયોગ અધર્મમાં આવતો નથી. રુચિ ફરે તો ઉપયોગ ફરે. પેલી રુચિ ફરે છે પછી ઉપયોગ ફરી જાય છે. રુચિમાં પડ્યું છે કે હું રાગનો કરનાર છું, રુચિમાં પડ્યું છું કે આઠ કર્મનો હું માનનાર છું, રુચિમાં પડ્યું છું કે આઠ કર્મ મંદા એમાં હું નિમિત્ત છું, રુચિમાં પડ્યું છે કે હાથને ઊંચો નીચો હું કરી શકું છું, રુચિમાં પડ્યું છું કે હાથ ઊંચો નીચો થાય એમાં હું નિમિત્ત કરતા છું. એમ રુચિ હજી કર્તૃત્વમાં રોકાણી છે, એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, રુચિ એમાં આવી છે કે હું પણને જાણનાર છું.
બરાબર,
નિશ્ચય નહીં, ન જાણું છું કાંઈ નહીં, પણ વ્યવહાર નહીં તો જાણું છું કે નહીં, એમ નિશ્ચયને છોડીને વ્યવહારનો પક્ષ કરીને એ રુચિ કરી રહ્યો છે. રુચિ અનુયાયી બીજો રુચિ શ્રદ્ધા પ્રતીતિ તદ્દન ખોટી હોવાથી ધ્યાનમાં બેસવા છતાં ઉપયોગ અંદરમાં આવતો નથી. પહેલાં રુચિને પલટા, રુચિ પલટે તો ઉપયોગ પલટશે. ઉપયોગ પલટાવવો નહીં પડે, એ સહજ થાય છે. પહેલું કામ એને શ્રદ્ધાનું બળ આવવું જોઈએ. ખરેખર જ્ઞાન સવિકલ્પ હોવાથી શ્રદ્ધાની પર્યાયની અપેક્ષા એ નિર્બળ છે, બળવાન નથી. જેવું શ્રદ્ધાનું બળ છે એવું જ્ઞાનનું બળ નથી. કેમ કે જ્ઞાન સવિકલ્પ છે, શ્રદ્ધા નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ બળવાન મોહ, સવિકલ્પમાં તો કથન ગીત આવે, શ્રદ્ધામાં કંઈ કથન ગીત આવતું નથી. આ સર્વથા શુદ્ધ છું, સર્વથા પરિપૂર્ણ છું, સર્વથા મુક્ત છું. ભાઈ પણ સર્વથા કહેશો તો એકાંતથી જશે. ત્યારે તારે શું કરવું છે કે કથન ગીત લગાવો. જ્યાં કથનચિતમાં આવ્યો ત્યાં નિશ્ચય નહીં તો છૂટી ગઈ, પણ પ્રમાણના વ્યવહારમાં આવી ગયો. કથનચિત બે પડખાનું જ્ઞાન કરાવે છે અને શુદ્ધ નહીં એક પડખાનું જ્ઞાન કરાવે છે. એક પડખાનું જ્ઞાન કરતા બે પડખાનું જ્ઞાન થઈ જાય, પણ એક પડખાનું જ્ઞાન કર્યા સિવાય બે પડખાનું જ્ઞાન સત્યા થતું નથી. માટે હું પરનો કરનાર છું એમ રૂચિમાં બન્યું અને હું પરનો જાણનાર છું એમ રૂચિમાં, પ્રતીકમાં, શ્રદ્ધામાં અનાદિકાળથી છે. રુચિ પલટતી નથી, તેથી જ્ઞાન ઉપયોગ ઉદરમાં આવતો નથી. પહેલું તારું કાર્ય શ્રદ્ધા બળવાન કરવી જોઈએ. હા હા, શ્રદ્ધા નિર્વિકલ્પ હોવાથી બળવાન છે, જ્ઞાન સવિકલ્પ હોવાથી સ્વભાવથી નિર્બળ છે. કેમ કે શ્રદ્ધા છે, શ્રદ્ધા એક સમયમાં પૂરી થાય છે અને જ્ઞાનને પૂરું થતા લાખો કરોડો અબજો વર્ષ થયા છે. માટે જ્ઞાન બળવાન, ભલે સમય એક પ્રકારમાં એક સમયમાં થાય, જ્ઞાનનું સમય પણ, શ્રદ્ધાનું સમય પણ, જ્ઞાનનું સમય પણ એક સમયમાં ભલે થાય, પણ શ્રદ્ધા એક સમયમાં પૂર્ણ થાય છે એમ જ્ઞાન એક સમયમાં પૂર્ણ થતું નથી, એટલું જ્ઞાન નિર્ફળ છે. માટે શ્રદ્ધા જેની મજબૂત થાય છે એને ઉપયોગ અંદરમાં આવી જાય છે. પરંતુ પરંતુ શબ્દ વાપરો છે, અજ્ઞાન યોગ નહીં માત્ર અનુભવ કરે છે, પરંતુ જ્ઞેયોથી ભિન્ન. જ્ઞેયોના બે પ્રકાર, એક ભાવક ભાવથી ભેદના અને એક જ્ઞેય ભાવથી ભેદના. ભેદના બે પ્રકાર સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યા. ભાવક ભાવ એટલે દ્રવ્ય કર્મનો ભાવ, રાગ દ્વેષ તુગના પરિણામ. આ સાંભળવાનો જે પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય છે એ જ્ઞાયકનો ભાવ નથી, એ ભાવકનો ભાવ છે, એ દ્રવ્ય કર્મનો ભાવ છે, એ રાગનો સ્વામી ઉદ્ગમ છે. ભલે કદાપી રાગરૂપે જીવ પરણવે તો પણ રાગના સ્વામીપણે એક સમય માત્ર એ પરણતો નથી, એ રાગનો સ્વસામી સંબંધ ઉદ્ગલની સાથે અનાદિયન છે. માટે એ ભાવકનો ભાવ છે. આ સાંભળવાનો પ્રશસ્ત રાગ ઉઠે છે તે મારું સ્વરૂપ નથી, કથનચિત વિભાવ છે અને કથનચિત એ ઉદ્ગલનો સ્વભાવ છે. ઉદ્ગલના લક્ષે થવાથી ઉદ્ગલના જ પરિણામ છે. ઉદ્ગલ એને કરે છે તો કરો, હું તો અકર્તા છું એમ ભાવકના ભાવથી ભેદના. એ હજી થોડુંક સહેલું છે, પણ જ્ઞેય ભાવથી ભેદના થવું એ થોડું કઠણ છે. જ્ઞેય ભાવ એટલે જ્ઞેયના સંબંધથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય ભાવ છે, જ્ઞાન ભાવ નથી. એમાં અતિન્દ્રિય જ્ઞાનનો એક અંશ નથી, એમાં આનંદ આવતો નથી. માટે એ પર જ્ઞેય છે, ધ્યેયરૂપ જ્ઞેય છે. એનો સ્વાદ અનાદિકાળથી જીવ લે છે ઇન્દ્રિય જ્ઞાનનો. પરંતુ જ્ઞેયોથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી પણ ભિન્ન, જ્ઞાન માત્રનો સ્વાદ આસ્વાદ નથી રહેતા. જ્ઞાન માત્ર એટલે જે જ્ઞાનમાં, જે અતિન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનનો અંશ નથી અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો જ્ઞેયો રાગ એ જ્ઞેય છે એનો અંશ એમાં નથી. ઇન્દ્રિય જ્ઞાન એ પણ જ્ઞેય અને રાગાદી પણ જ્ઞેય છે. એ જ્ઞાન માત્રનો અનુભવ થતા એમાં જ્ઞેયનો અનુભવ બિલકુલ આવતો નથી. જ્ઞેયથી જ્ઞાન ભિન્ન છે, જ્ઞાનમાં જ્ઞેય નથી અને જ્ઞેયમાં જ્ઞાન નથી, બેની ભિન્નતા છે. એમ અંતરસંગ થતા જ્ઞાનીને જ્ઞાન માત્રનો અનુભવ રહે છે. રાગનો દ્વેષનો આકુલતાનો ઇન્દ્રિય જ્ઞાનનો કાંઈ અનુભવ આવતો નથી. નિયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી રહેતા. અને જેવો જ્ઞાની છે, અને જેવો જ્ઞાની એટલે અનુભવી છે, સમય દ્રષ્ટિ છે, તે જ્ઞેયોમાં આશક્ત નથી. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, પણ એ જ્ઞેયોમાં અનુભૂતિ નથી. અને ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન ઉભું થાય છે તો પણ એ ઉઘાડમાં ઇન્દ્રિય જ્ઞાનમાં આશક્ત નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં અહંબુદ્ધિ નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં મારા પણ નથી. જ્ઞાનીને જ્ઞાયકમાં મારા પણ થયો, પછી ઇન્દ્રિય જ્ઞાન હો રાગ પણ હો ભલે, તો પણ એમાં મારાપણાની બુદ્ધિ થતી નથી. એમ કે જ્ઞાન નથી પણ જ્ઞેય છે, જ્ઞેયોમાં આશક્ત નથી. આશક્ત નામ લોલુપતા એને નથી કે પર પદાર્થને જાણું તો મારું જ્ઞાન ટકે, પર પદાર્થ જાણવું વધારે તો મારું જ્ઞાન વધે. અરે જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પછી વધવાની વાત ક્યાં નહીં. ગાજા શાસ્ત્રો વાંચું તો મારું જ્ઞાન વધી જાય, મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞેયના આશરે જ્ઞાન ઉત્પન્ન પણ થતું નથી અને જ્ઞાનની વૃદ્ધિ પણ થતી નથી, તો પૂર્ણતી વાત તો ક્યાંય ક્યાંય નહીં. અહીંયા તો કહે છે સાપના સબંધ વાળું જ્ઞાન એ જ્ઞાન નથી, એ દ્રવ્ય શુદ્ધ છે પણ ભાવ શુદ્ધ નથી. જ્ઞેયોમાં આશક્ત નથી જ્ઞાની. જ્ઞાનીને શાસ્ત્ર હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાનને જ્ઞેય પણ એ જાણે છે, અને એ જ્ઞેયનો એ સ્વાદ નથી આવતો. પણ અંતર્મુખ થયેલું ભાવ શુદ્ધ જ્ઞાન, જેમાં ભગવાન આત્મા જણાઈ ગયો છે, એવા જ્ઞાનનો સ્વાદ જ્ઞાની લે છે. જેમ સાપથી ભીન પાડીને એકલી લવણની ખારકને સ્વાદ જે છે, અને અજ્ઞાની શાકના સંબંધવાળા લવણને અનુભવે છે. અનુભવે છે તો બે લવણને, અને બેને શાકનો સંબંધવાળું લવણ રાખવું, એટલી કાંકરીને જુદી પાડવી. શાકના સંબંધવાળું મીઠું છે, બેના ભાણામાં આવ્યું શાકના સંબંધ વાળું મીઠું, એ શાકનો વ્યવચ્છેદ કરી, ભેદ જ્ઞાન કરી, અને એકનો સીધો લવણનો સ્વાદ દે છે, અને બીજો લવણનો સ્વાદ દે છે, પણ શાકની સાથે ભેળસેળ કરીને લવણનો સ્વાદ લે છે. એક અજ્ઞાની છે, બીજો એમ જ્ઞાનીના જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે, પણ જ્ઞાનમાં ભેળસેળ કરતા નથી. એકલા જ્ઞાનનો સ્વાદ લે છે, નિરપેક્ષ જ્ઞાન, અંતર્મુખી જ્ઞાન, સ્વાવલંબી જ્ઞાન, સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાનનો સ્વાદ લે છે. ઇન્દ્રિય જ્ઞાન જણાય, પણ ઇન્દ્રિય જ્ઞાનનો સ્વાદ આવતો નથી. રાગ જણાય, પણ રાગનો સ્વાદ આવતો નથી. દુઃખ જણાય, પણ દુઃખનો સ્વાદ આવતો નથી. કેમ કે દુઃખ જ્ઞેય છે, જ્ઞાન માત્રને સ્વાદ આવે, જ્ઞેયનો સ્વાદ આવતો નથી,
એટલે દુઃખી થતો નથી.
દુઃખી ક્યાંથી થાય? દુઃખને જાણે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. એ પણ નિશ્ચયથી નાયકને જાણે છે, એટલે સાધકને દુઃખને જાણે છે, વ્યવહાર કેવા. બાકી મિથ્યા દ્રષ્ટિને દુઃખને જાણતો જ નથી. દુઃખમાં એકાકાર થઈ જાય છે, જ્ઞેય માત્રનો સ્વાદ પીએ છે, જ્ઞાનનો સ્વાદ આવતો નથી. જ્ઞેયોમાં આશક્ત નથી એવા જ્ઞાની તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો આસ્વાદ. એકાકાર જ્ઞાનમાં અનેકાકારનું દેખાતું નથી. કેમ કે જ્ઞાનનો વિષય એક છે એટલે જ્ઞાન પણ એકાકાર થઈ ગયું છે. જ્ઞાનનો વિષય અખંડ છે એટલે જ્ઞાન પણ અખંડ થઈ ગયું છે. મર્યાદાની વાત છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એક છે એટલે જ્ઞાન પણ એકાકાર છે, અને અતિન્દ્રિય જ્ઞાનનો વિષય અખંડ છે એટલે જ્ઞાનની પર્યાય પણ અખંડ થઈ ગઈ. અહીંયા સામાન્ય જ્ઞાન ને એકાકાર એમ કહ્યું, સામાન્ય જ્ઞાન અભેદ કહ્યું, અને ઇન્દ્રિય જ્ઞાનને અનેક પણ ભેદરૂપ કહ્યું. કે મેં સામાન્ય જ્ઞાનને વિશેષ જ્ઞાનની વ્યાખ્યા કરી આપણે આવી ગઈ. જ્ઞાની કહે છે કે જ્ઞાન એકાકાર છે, અભેદનો અનુભવ કરીએ છીએ. કેમ કે જ્ઞાનમાં આત્મા અભેદ આવ્યો છે માટે જ્ઞાન અભેદ છે, આત્મા એક આવ્યો છે માટે જ્ઞાન પણ એક છે. જ્ઞાન અનેક પ્રકારનું અમને દેખાતું એકાકાર જ્ઞાનનો આસ્વાદ લે છે, આનંદનો આસ્વાદ લે છે. એકલા આનંદનો હારે દુઃખને ભળતો નથી. નીર હંસ દૂધને પાણી ભેગા હોવા છતાં પાણીને અલગ પાડી અને એકલા દૂધને કોકનું બનાવી અને આહાર એ છે. પાણીનું એક ટીપું એ પીતું નથી. પાણીને ઢૂલું પાડવાની શક્તિ ચાંદમાં છે. એ ભેદ જ્ઞાનીઓને આ પ્રકારના કર્મના મધ્યમાં હોવા છતાં અને કર્મકૃત રાગના મધ્યમાં હોવા છતાં, ઇન્દ્રિયજન્ય જ્ઞાનના મધ્યમાં હોવા છતાં પણ એ તો એકલા જ્ઞાન માત્રનો સ્વાદ લે છે. ઇન્દ્રિય જ્ઞાનનો નહીં, રાગનો નહીં, દુઃખનો સ્વાદ લેતા એકાકાર જ્ઞાન નો જ જવાબ કર્યો છે. એકાંત સમય કે કાંત કથનથી જ્ઞાનનો સ્વાદ સાધક છે ને, સાધક છે ને, કથનથી જ્ઞાનનો સ્વાદ, કથનથી જ્ઞેયનો સ્વાદ એમ છે નહીં. જ્ઞાનનો સ્વાદ જે છે ને જ્ઞેયનો સ્વાદ લેતા નથી. એને અસ્તિનાથી અનેકાંત કહેવામાં આવે છે. નહીં સપ્તભંગીમાં અંદરનું અનેકાંત છે, પ્રમાણ સપ્તભંગીમાં બહારનું અનેકાંત છે. જ્ઞાનનો જ આસ્વાદ એકલા આનંદ આનંદ આનંદનો સ્વાદ આવે છે. આકુલતાનો સ્વાદ બિલકુલ લેતા નથી. જેમ દ્રષ્ટાંત આવ્યા, જેમ સાકોથી સાકોથી જુદી, આહારથી જુદી, મીઠાની કણીનો ક્ષાર માત્ર સ્વાદ આવે, ક્ષાર માત્ર શબ્દ વાગ્યો, ખારક માત્ર, કારેલાની કડવાનો સ્વાદ આવતો નથી પણ ખારકનો સ્વાદ આવે છે. જીભ ઉપર કારેલું છે અને સ્વાદ ખારકનો છે, કડવાનો સ્વાદ કેવી રીતે બનતું હશે? એ શાક ખારું છે મને ભાગતું નથી. અજ્ઞાનીને શાક ખારું લાગે છે, જ્ઞાનીને મીઠું ખારું લાગે છે. એ કડવા લક્ષણથી લક્ષિત કારેલું અને ખારક લક્ષણથી લક્ષિત મીઠું, બેને ભેદ જ્ઞાન કરીને વ્યવચ્છેદ કરીને આ ખારું છે ને એ મીઠું છે. બોલો કે ખારું શાક છે, બાજુમાં બેઠો છે, ખારું શાક નથી ભાઈ, ખારું તો મીઠું છે. કે તમને મીઠું ખારું લાગે? કે હા. શાક મોઢા મૂકો જી ઉઈકું, અહીંયા કોણું છે ને કહું છું કે ખારું છે, મીઠું છે શાક ખારું. બોલો કે શાક ખારું છે. એક કે છે બે જણાય છે, બીજો કે છે મને જ્ઞાન મોટો ફેર જબરજસ્ત.
પેલો કડવા છે, પેલો મીઠા ને
તમે કહો છો કે મીઠું ખાયું, હું કહું છું શાક ખાવું છે. બોલો કે ના, મીઠું ખાવું છે. બોલો કે શાક ખાવું છે. ત્રીજું આવ્યું હોય કે શું ભાઈ વાત વાત કરો છો, ભાઈ હું કહું છું કે મીઠું ખાવું છે. આ ભાઈ કે છે શાક ખાવું છે. તમે ડાયા માણસ છો કે કોઈ દી શાક ખાવું કોઈ ની, ભાઈ મીઠું ખાવું હોય શાક તો જેવું હોય એવું હોય. ખારપ એનો સ્વાદ આવે એવી રીતે, કેવી રીતે આસ્વાદ લે છે. કારણ કે જ્ઞાન છે તે આત્મા છે, જ્ઞાન છે તે જ આત્મા છે. જ્ઞેય કે આત્મા, જ્ઞાન માત્ર આત્મા છે, જ્ઞેય માત્ર ઇન્દ્રિય જ્ઞાન તેના વિષયો એ બધું પર જ્ઞેયમાં જાય છે, એમાં જ્ઞાન છે નહીં. શાસ્ત્ર જ્ઞાનમાં જ્ઞાન નથી, શાસ્ત્ર તો પોતે જ્ઞેય છે, પણ શાસ્ત્ર સર્વોકનો જે ઉપયોગ છે એ પણ જ્ઞેય છે. શાસ્ત્રથી ભિન્ન, શાસ્ત્ર જ્ઞાનથી ભિન્ન એવું આત્મજ્ઞાન પ્રગટ થાય તેને અનુભવ દશા કહેવામાં આવે છે. શાસ્ત્ર જ્ઞાન મદદ કરતું નથી. શાસ્ત્ર જ્ઞાન ભલે હો, પણ અંદરમાં જવામાં કાંઈ મદદ કરે એ ભિન્ન સાધન છે. ભેદરૂપ સાધન એ મદદ ન કરે કે જ્ઞાનમાં આત્મા જણાય એટલો ભેદ પડે તો પણ આત્મા જણાય નહીં. તો શાસ્ત્ર જ્ઞાનથી મને આત્મજ્ઞાન થાય એ તો તદ્દન સ્થૂળ બુદ્ધિ છે, વ્યવહારનો પ્રબળ પક્ષ છે. કારણ કે જ્ઞાન છે તે આત્મા, જ્ઞાન એટલે આત્મજ્ઞાન, જ્ઞાની રે શાસ્ત્ર જ્ઞાન નહીં. શાસ્ત્ર કઈ જાણતું નથી, તેથી શાસ્ત્ર તે જ્ઞાન નથી. એકરૂપ પછી પર નિમિત્તથી ઉત્પન્ન રાગ, કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી આ રાગાદી ઉત્પન્ન થાય છે, પોતાથી ઉત્પન્ન થતા નથી, કર્મના સંબંધથી થાય છે. માટે પર નિમિત્તથી ઉત્પન્ન એમ કહ્યું, એ કરાવતું નથી, પણ જ્યારે પોતે સ્વભાવથી ભ્રષ્ટ થાય અને એ નિમિત્તનું લક્ષ કરે ત્યારે એ રાગ ઉત્પન્ન થયો છે, પર નિમિત્તથી થયો છે એમ કહેવામાં આવે છે. પર નિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન, રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન, આત્માનું અનુભવન તે જ્ઞાનનો અનુભવ છે. સાકરનું અનુભવન તે ગળપણનો અનુભવ છે. ગળપણનું અનુભવન કહો કે સાકરનું, નહીં ગળપણ ને સાકર જુદો પદાર્થ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવ છે. અને આ અનુભવન જે આત્માનો અનુભવ થયો, પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો, અનુભવ થયો, તે ભાવ શ્રુત જ્ઞાન રૂપ નિવેશક નથી. આત્માની અનુભૂતિ છે તેને ભાવશ્રુત કહેવાય. શાસ્ત્ર સર્વમુખનું ઇન્દ્રિય જ્ઞાન તેને દ્રવ્યશ્રુત કહેવાય. શાસ્ત્ર તો દ્રવ્યશ્રુત છે, પણ શાસ્ત્ર સર્વમુખનું ઇન્દ્રિય જ્ઞાન એને પણ દ્રવ્ય શુદ્ધ કહેવાય છે. કેમ કે જ્ઞાનને દ્રવ્યનો આશ્રય છે, દ્રવ્ય શુદ્ધનો આશ્રય છે. ભાવ શુદ્ધ કે જેને શુદ્ધાત્માનું અવલંબન છે, માટે તે ભાવ શુદ્ધ જ્ઞાન રૂપ જીન શાસન અનુભવ થયા. જીન શાસન ક્યાં રહેતું હશે કે આત્માના અનુભવમાં જીન શાસન છે. જીન શાસન દેવળમાં નથી, પ્રતિમામાં નથી, સ્વાધ્યાય મંદિરોમાં નથી, દેવલાલીનું 5 લાખનું મંદિર થાય એમાં. જીન શાસન શુદ્ધ આત્માનું અવલંબન લઈ અને જેટલી વિતરાગ દશા પ્રગટ થઈ એ વિતરાગતાને જીન શાસન કહેવામાં આવે છે. એ વિતરાગતા એ આત્માના પરિણામ છે. વિતરાગતાનો વાસ ક્યાંય છે? રુધિરમાં, શાસ્ત્રમાં હશે. વિતરાગતા ક્યાં હશે? શુદ્ધ આત્માનું અવલંબન લેતા એટલા પ્રમાણમાં કષાયનો ભાવ થયો અને આત્માનું અવલંબન આવ્યું એટલા પ્રમાણમાં વિતરાગ દોષ પ્રગટ થયો તેને ભગવાન જીન શાસન કહે છે. જીન શાસન એ આત્મામાં વસે છે અથવા આત્માના પરિણામમાં વસે છે. જીન શાસન અનુભવ છે. જ્ઞાનનું અનુભવ જીન શાસન અનુભવ બોલ. એને 12 ગુણને ભણવાની અટક કે 12 ગુણમાં જે કેવું તું એને કરી લીધું. 12માં શું કહ્યું? ભણવાની અટક એને. હું તો 12 અંગ ગણધર ભગવાન ભણે એને બહુ થાય અને માસુસ ને મારુસ એ બોલતા ના આવડે તો અનુભવ ન થાય. કેવળ લઈએ હલો ગણધર કરતા ગણધરજી બેઠા રહીએ. શબ્દ જ્ઞાન જુદું, વિકલ્પ જ્ઞાન જુદું, શબ્દ સંમુખ નું ઇન્દ્રિય જ્ઞાન જુદું, આત્મ સંમુખ નું અતિન્દ્રિય જ્ઞાન જુદું છે. જીન શાસન અનુભવ જ્યાં આત્મા નો અનુભવ થયો. અનુભવ ચિંતામણી રતન અનુભવ હે રૂપ અનુભવ માર્ગ મોક્ષ નો અનુભવ મોક્ષ રૂપ. એ અમારા દેવજીભાઈ અલગથી બોલે. અલગથી દેવજીભાઈ નથી એટલે બોલાવી બહુ અલગથી બોલાવ એ બોલા તો આ બોલે લલકારે એ એ બનારસદાસ નું વાક્ય છે. અનુભવે મોક્ષ નો માર્ગ છે. આ ક્રિયાકાંડ એ બંધ નો માર્ગ છે. હા, ક્રિયાકાંડ નું શું કરવું? ક્રિયાકાંડ થી આત્મા ભિન્ન છે. શું કરવું? ક્રિયાકાંડ ક્રિયાકાંડ ને રોકવી. અરે કરવાની વાત નથી ને રોકવાની વાત. એનાથી આત્મા ભિન્ન છે એ વાત સમજા. ક્રિયાના કાળે આવે, વિકલ્પ એના કાળે આવે, રાગ એના કાળે. એનાથી મારો આત્મા જ્ઞાનાનંદ જુદો છે એમ વારંવાર ભેદ જ્ઞાન કરીને અભેદમાં આવી જાવ. ભેદ જ્ઞાન ને અટકવું નહીં, અભેદમાં. એ જ્ઞાન નો અનુભવ છે. હિંસાનો અનુભવ હરણ્યું આત્માનો અનુભવ થયો. હિંસાશન જાણી લીધું જંગલમાં. એ પણ સમયસારની પદરની ગાથામાં આવિર્ભાવ ને નિરોભાવ શું છે એ પંડિતો અમને ખબર નથી. અમને તો આનંદ નો સ્વાદ આવે છે. ક્યાં એને આવિર્ભાવ ને નિરોભાવ જાણ્યું? એને આત્માને જાણી લીધો. દાદાજીભાઈ શ્રી મહારાજ આપણા ભગવાન માયુરનો જીવ દસમા ભાવે એને પૂછ્યું દ્રષ્ટિ નો વિષય શું, જ્ઞાન નો વિષય શું, નંદાઈ કોને કહેવાય, પ્રમાણ કોને કહેવાય, મને કઈ ખબર.
પૂર્વે સંસ્કાર તો હશે ને,
આવા સંસ્કાર થોડા ઘૂસે ગયા હશે.
હાય જી, એ બધા વ્યવહારના કથન છે. યજ્ઞાલક્ષીના સંસ્કારથી તમે પ્રસન્ન થાય છે, વ્યવહારના વચન છે, આત્મસન્મુખ થવાથી તમે પ્રસન્ન
થાય છે,
એમાં અપવાદ નથી. ઉમા વિભિચારના દોષ આવે છે, દેશનાલુદ્ધિ હોય એને સમય દર્શન થાય એવો નિયમ નથી, પણ આત્મસન્મુખ થાય એને સમય દર્શન થાય થાય ને. હા, એ વખતે દેશનાલુદ્ધિ નિમિત્ત રૂપે હોય કે પૂર્વની દેશનાલુદ્ધિ નિમિત્ત રૂપે હોય, પણ એ બધું નિમિત્તમાં જાય છે, ઉપાદાનમાં જતો આ જગતની નજર નિમિત્ત ઉપર છે. દેશનાલુદ્ધિ તો હોય ને સમય દર્શન થાય, તો દેશનાલુદ્ધિ વિના થાય પરની અપેક્ષા રાખતી નથી કે દેશના લબ્ધિ હોય તો સમય પ્રસન્ન થાય એમ છે નહી. હા, સમય પ્રસન્ન થાય ત્યારે એને પૂર્વે દેશના લબ્ધિ નો નિમિત્ત રૂપ એમાં વકીલ કે ડાક્ટર કે ઇન્કમ ટેક્સ વાળા વકીલ હોય ન હોય, એને અનુકૂળ નિમિત્ત હોય. અનુરૂપ ને અનુકૂળ, અનુરૂપ છે એ ઉપાદાનની અવસ્થા છે અને અનુકૂળ બાહ્ય નિમિત્તને કહેવાય. પણ એ કુંભારથી ઘડાની પર્યાય થઈ નથી. ઘડાની પર્યાય જે થાય છે ને એ માટીથી થઈ છે, પણ કુંભારથી થઈ નથી. કુંભાર ખૂબ દાવણ કરે અને ઘડો ફાટી જાય. નિમિત્ત કહેવાય, માટીને અભેદ ભાવે દેખો, એ ઘડો ન દેખાય ને જો ઘડો પર્યાય પરિણત માટી દેખાય, ભેદ ન દેખાય અભેદ દેખાય, ઘડો ન દેખાય નૈમિત્તિક ન દેખાય તો નિમિત્ત કોનું? ભેદથી જુએ તો નિમિત્ત દેખાય છે, અભેદથી જુએ તો નિમિત્ત ન દેખાય. દેશના લગતી વખતે જ્ઞાનની પર્યાય અભેદ થાય આત્મામાં, એ જ્ઞાનની પર્યાય નૈમિત્તિક જ નથી, એ તો સ્વાભાવિક છે. વિભાવ પર્યાય નિમિત્ત હોય, ભેદ ને નિમિત્ત હોય, અભેદ માં નિમિત્ત કરતા કર્મ નો અનન્યપણ થાય ત્યારે નિમિત્ત હોતો નથી. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બિરાજમાન છે. પ્રવચન સાર માં તો ત્યાં સુધી કહ્યું, નિમિત્ત મેળવવાની મફત ની માથા પૂરતું છોડી દે, આત્મા સ્વયંભૂ છે. આત્મા સ્વયંભૂ સ્વયંભૂ જ્ઞાન દર્શન ચારિત્ર માં પડી જાય છે. પણ આ હોય તો આ થાય, આ હોય તો ખરું ને, એની યાદ નિમિત્ત આવે છે, એને ઉપાદાન ની સ્વશક્તિ યાદ આવતી નથી. માટે કહ્યું નિમિત્ત અકિંચિત કરશે, નિમિત્ત અકિંચિત કરશે, કઈ પણ કાર્યકારી નથી. ઘડો થવાનો હોય ત્યારે કુંભાર હાજર હોય, પણ કુંભાર થી ઘડો થતો નથી. ખરેખર અભેદ થી જોતો કુંભાર નિમિત્ત પણ ભેદ થી જોતો કુંભાર નિમિત્ત કહેવાય. ભેદ થી જોવાનું બંધ કરી દીને એક વાર, એ માટી છે ને, ભેદ માટી છે, ઘડો પણ માટી છે, ટકોરો પણ માટી છે, તાવડી પણ તાવડી ને નજો માટી ને જો ને તાવડી ને શું કામ જોયું? તાવડી જોઈ તો કુંભાર યાદ આવશે, માટી જોઈ તો આમાં કોણ નિમિત્ત હતું પ્રશ્ન નહીં ઉઠે. આમાં કોણ નિમિત્ત હતું પ્રશ્ન નહીં ઉઠે. ભેદ થી જોતા જીવિત દેખાય છે અભેદથી જોતા કોઈ જગતમાં જીવિત દેખાતો એક વખત કરતા કર્મને અભેદ પણ જોઈ લે માટી કરતા અને ઘરો કર્મ એમ છે નહીં જો ઘરો કર્મ છે તો કુંભાર દેખાશે કુંભારના દર્શન થશે અને માટી પોતે કરતા અને માટી જ કર્મ માટી જ કર્મ ઘરો કર્મ નહીં તો કુંભાર નહીં દેખાય એટલે નિમિત્તો પર દ્રષ્ટિ છૂટી જશે ઉપાદાન પર દ્રષ્ટિ આવશે જ્ઞાન કરતા થઈને અભેદ નો આત્માનો અનુભવ થયો આમાં કોણ નિમિત્ત હતું નિમિત્ત યાદ જ ના આવે અભેદમાં એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં જ આવી ગયો પછી સવિકલ્પ દશામાં આવીને તેનાથી સમય દર્શન થયું હોય એના પ્રત્યે એનો ઉપકાર ભાવ આવ્યા વિના પડે તો પણ પ્રભુ આપનાથી થયું એમ હું કહું છું પણ મારા શ્રદ્ધામાં એમ છે નહીં કે બરાબર છે તારી શ્રદ્ધા સાચી છે કહેવા માટે છે પણ થવા માટે એ કહેવા માટે જુદું ને થવા માટે જુદું દેખાતું જ નથી પછી ઉડાડવાની ક્યાં વાત છે એક અભેદ આત્મા જ્ઞાન માત્ર નો અનુભવ થાય છે બીજું કઈ છે શુદ્ધ નેથી આમાં કઈ ભેદ નથી જ્ઞાન કહો કે આત્મા કહો શુદ્ધ નેથી કઈ ભેદ એક દ્રષ્ટિ પ્રધાન શુદ્ધ નહીં અને એક જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં રાજીભાઈ એક દ્રષ્ટિ પ્રધાન શુદ્ધ નહીં છે અને એક જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં માં જ્ઞાન અને આત્માને અભેદ કહીએ તો પણ એ શુદ્ધ નહીં કહેવામાં શુદ્ધ નહીં નિકાળી દ્રવ્યને કહેવાય શુદ્ધ નહીં પર્યાયને કહેવાય શુદ્ધ નહીં ને ત્રિકાળી અભેદ કહી એને પણ શુદ્ધ નહીં કહેવાય શુદ્ધ નહીં ના પ્રકારો જ્ઞાન જ્ઞાન જે જે યોગ છે ત્યાં સમજવું જ્ઞાન ત્યાં છે તે આચાર્ય આત્મા જ્ઞાન